ગાયત્રી સાધનાથી શ્રી સમૃદ્ધિ અને સફળતા, ગાયત્રી ત્રિગુણાત્મક છે, એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે. રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, જે સંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, નિરાલક્ષ્ય, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની પીછાણ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં મિલનસારપણું જેવી અનેક નાની મોટી વિશેષતાઓ ઉન્નત તથા વિકસિત થાય છે, જેનાથી તે શ્રી તત્વનો ઉપાસક ગુપ્ત રીતે એક નવા જ ઢારમાં ઢળાતો જાય છે, જેને કારણે એક સાધારણ વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધ થઈ શકે છે. ગાયત્રી ઉપાસકોમાં મનુષ્યને દુઃખી બનાવનારી ત્રુટિઓ નષ્ટ થઈને મનુષ્ય ક્રમશઃ સમૃદ્ધ, સંપન્નતા અને ઉન્નતિ તરફ આગળ વધે એવી વિશેષતાઓ ઉત્પન્ન થાય છે. ગાયત્રી પોતાના સાધકોની જોરીમાં સુવર્ણ મુદ્રાઓ નથી પરતી, એ ઠીક છે, પણ સાચું છે કે સાધક દિનહીન ન રહે એમ તો એ કરે જ છે. આ પ્રકારના અનેક ઉદાહરણો અમારી જાણમાં છે, તેમાંથી કેટલાક નીચે આપવામાં આવે છે. હરૈ જિલ્લાના છિંદવાડના પંડિત ભુરેલાલજી બ્રહ્મચારી લખે છે, આજીવિકામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવાને લીધે ધન ધાન્યથી પરિપૂર્ણ છું. જે કાર્યમાં હાથ નાખું છું તે સફળ જ થાય છે. અનેક જાતના સંકટોનું નિવારણ આપમેળે જ થઈ જાય છે. આવો તો ગાયત્રી મંત્ર જપવાનો મારો પોતાનો અનુભવ છે. ઝાંસીના પંડિત લક્ષ્મીકાંત ઝા વ્યાકરણ સાહિત્ય આચાર્ય લખે છે, બાળપણમાં જ મને ગાયત્રી પર શ્રદ્ધા થઈ ગઈ હતી અને આજે હું 1000 મંત્રોનો નિત્ય જપ કરું છું. એના પ્રતાપથી મેં સાહિત્ય આચાર્ય વ્યાકરણ આચાર્ય સાહિત્ય રત્ન તથા વેદ શાસ્ત્રો આદિ પરીક્ષાઓ પાસ કરી તથા ઝાંસીના સંસ્કૃત કોલેજનો પ્રિન્સિપાલ બન્યો. મેં એક શેઠના 16 વર્ષના મરણ પથારીએ પડેલા પુત્રના પ્રાણ ગાયત્રી મંત્રના પ્રભાવથી બચી ગયેલા જોયા છે, જેથી મારી શ્રદ્ધા વિશેષ દ્રઢ થઈ ગઈ છે. વૃંદાવનના પંડિત તુલસીરામ શર્મા લખે છે, લગભગ 10 વર્ષ થયા હશે શ્રી ઉડિયા બાબાની પ્રેરણાથી હાથરસ નિવાસી લાલા ગણેશી લાલે ગંગા કિનારે કર્ણવાસમાં 24 લાખ ગાયત્રીનું અનુષ્ઠાન કરાવ્યું હતું. એ વખતથી ગણેશી લાલાની આર્થિક દશા દિને પ્રતિદિન ઊંચી થતી ગઈ અને આજે એની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ ત્યારના કરતાં 4 ગણી છે. પ્રતાપગઢના પંડિત હરનારાયણ શર્મા લખે છે કે મારા એ નજીકના સગાઓ કાશીમાં એક મહાત્માને ધન પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. મહાત્માએ ઉપદેશ આપ્યો કે પ્રાતઃકાળના 4 વાગે ઉઠીને શૌચાદિકથી પરવારીને સ્નાન સંધ્યા પછી ઊભા રહીને 1000 ગાયત્રીના જપ કર્યા કરો અને એમ કરવાથી એનું આર્થિક કષ્ટ દૂર થઈ ગયું. પ્રયાગ જિલ્લાના ચિતૌના ગામ નિવાસી પંડિત દેવનારાયણજી સંસ્કૃત ભાષાના અસાધારણ વિદ્વાન અને ગાયત્રીના અનન્ય ઉપાસક છે. 30 વર્ષની ઉંમરથી અધ્યયન કર્યા પછી તેમણે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. સ્ત્રી અત્યંત સુશીલ તેમજ પતિભક્ત મળી. વિવાહને લાંબો સમય થઈ ગયા પછી પણ સંતાન ન થયું ત્યારે તે પોતાના વંધ્યત્વથી દુઃખી થવા લાગી. પંડિતજીએ એની ઈચ્છા જાણી લઈને સવાલક્ષ જપનું અનુષ્ઠાન કર્યું. થોડા દિવસ પછી એમને પ્રતિભાવાન મેઘાવી પુત્ર થયો, જે હાલ સંસ્કૃત ભાષાની સર્વોચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહ્યો છે. પ્રયાગની પાસે જમુનીપુર ગામમાં રામ નિધિ શાસ્ત્રી નામના એક બ્રાહ્મણ વિદ્વાન રહેતા હતા. તે અત્યંત નિર્ધન હતા, પરંતુ ગાયત્રી સાધનામાં એમની ભારે તત્પરતા હતી. એકવાર નવ ઉપવાસ કરીને એમણે નવાહ પુરશ્ચરણ કર્યું. પુરશ્ચરણના છેલ્લા દિવસે મદ્રાતે ભગવતી ગાયત્રીએ પોતાના દિવ્ય સ્વરૂપે તેમને દર્શન દીધું અને કહ્યું, તમારા ઘરમાં અમુક સ્થાને સુવર્ણ મુદ્રાઓથી ભરેલો એક ઘડો છે, તે ખોદી કાઢીને તમારી દરિદ્રતા દૂર કરો. પંડિતજીએ ઘડો બહાર કાઢ્યો અને તેઓ ધનપતિ થઈ ગયા. ઇન્દોર નિવાસી પંડિતજી કહે છે કે એક માણસ પોતાની પત્ની સાથે લડ્યા ઝઘડ્યા કરતો હતો. થોડા દિવસ સુધી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત જળ પીવાથી એનો સ્વભાવ બદલાઈ ગયો અને ઉત્તરોત્તરે પતિ પત્નીનો સ્નેહ વધતો ગયો. વડોદરાના વકીલ રામચંદ્ર કાલીશંકર પાઠક શરૂઆતમાં 10 રૂપિયાની નોકરી કરતા હતા. એ વખતે એમણે એક ગાયત્રી પુરસ્ચરણ કર્યું. ત્યારથી એમની રુચિ વિદ્યા અધ્યયનમાં લાગી અને ધીરે ધીરે તેઓ કાયદાશાસ્ત્રી બની ગયા. આજે એમની માસિક આવક લગભગ 500 રૂપિયાની છે. મહુવા કાઠિયાવાડના શ્રી રણછોડલાલભાઈનું કથન છે કે એક માણસનો છોકરો મેટ્રિકમાં 2 વખત ફેલ થયો. અંતે એણે દુઃખી થઈને ગાયત્રીનો જપ કરાવ્યો અને તેમનો છોકરો 3 વર્ષે સારા ગુણ મેળવીને પાસ થયો. ગુજરાતના મધુસૂદન સ્વામીનું સંન્યાસ લેતા પહેલાંનું નામ માયાશંકર દયાશંકર પંડ્યા હતું. તેઓ સિદ્ધપુરમાં રહેતા હતા. શરૂઆતમાં તેઓ ₹25ની નોકરી કરતા હતા. એમણે રોજ 1000 ગાયત્રી જપથી આરંભ કરીને 4000 સુધી વધાર્યા. પરિણામે તેમને બઢતી મળી. તેઓ વડોદરા રાજ્ય રેલવેના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા સુધી પહોંચ્યા અને એમનો પગાર ₹300નો થયો. ઉત્તરાવસ્થામાં એમણે સંન્યાસ લીધો હતો. માંડુક્ય ઉપનિષદ પર કંડિકા રચનારા વિદ્વાન શ્રી ગોડપાદનો જન્મ એમના પિતાના ઉપવાસપૂર્વક 7 દિવસ સુધીના ગાયત્રી જપના ફળ સ્વરૂપ થયો હતો. પ્રસિદ્ધ સાહિત્યકાર પંડિત દ્વારકાદાસ ચતુર્વેદી પહેલાં ઇલ્હાસ, બાદમાં સિવિલ સર્જનના હેડ ક્લાર્ક હતા. એમણે વોરન હેસ્ટિંગ્સનું જીવનચરિત્ર લખ્યું. તે રાજદ્રોહાત્મક માનવામાં આવ્યું અને તેમની નોકરી છૂટી ગઈ. મોટું કુટુંબ અને નિર્વાણું સાધન ન રહેતા દુઃખી થઈ જતા એમણે ગાયત્રીની ઉપાસના કરી અને એ તપસ્યાના પરિણામે એમને પુસ્તક લેખનનું સ્વતંત્ર કાર્ય મળી ગયું. ત્યારથી એમણે ઘણી સાહિત્ય સેવા કરી. એમાંથી તેમને ધન પ્રાપ્તિ થઈ. એમણે દર સાલ ગાયત્રી અનુષ્ઠાન કરાવવાનો નિયમ બનાવ્યો હતો અને તેઓ નિત્ય જપ કર્યા કરતા. સ્વર્ગીય પંડિત બાલકૃષ્ણ ભટ્ટ હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર હતા. તેઓ નિત્ય ગાયત્રીના 500 જપ કરતા અને કહેતા કે ગાયત્રી જપ કરનારને કોઈ પણ જાતની ખોટ રહેતી નથી. ભટ્ટજી સદા વિદ્યા, ધન અને જનથી ભર્યા ભર્યા રહ્યા. પ્રયાગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ક્ષેત્રેશચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ભાણેજ તેમને ત્યાં રહીને ભણતો હતો. ઇન્ટરની પરીક્ષા વખતે તેનું લોજિક બહુ કાચું હોવાથી તે દુઃખી થઈ ગયો. પ્રોફેસર સાહેબે તેને પ્રોત્સાહન આપીને પરીક્ષા આપવા મોકલ્યો અને પોતે રજા લઈને આસન જમાવીને ગાયત્રી જપવા લાગ્યા અને જ્યાં સુધી તે છોકરો આવ્યો નહીં ત્યાં સુધી સતત જપ કરતા રહ્યા. છોકરાએ આવીને કહ્યું કે આજનું પેપર સારું ગયું અને તે લખતી વખતે મારી કલમ જાણે કોઈ પકડીને લખાવતું હોય એમ જ મને લાગ્યું. પછી તે સારા માર્કે પાસ થયો. અલ્હાબાદના પંડિત પ્રતાપ નારાયણ ચતુર્વેદીની નોકરી છૂટી ગઈ. ઘણે ઠેકાણે તપાસ કરવા છતાં નોકરી મળી નહીં. ત્યારે તેમણે તેમના પિતાના આદેશ અનુસાર ગાયત્રીના 25 લાખ જપ કર્યા. પરિણામે પાયોનિયર પત્રમાં પહેલાના કરતાં 2.5 ગણા પગારની નોકરી મળી ગઈ. કલકત્તાના શાશ્વત મોડકમલ કેજરીવાલ આરંભમાં જોધપુર રાજના એક ગામમાં 12 રૂપિયામાં શિક્ષક હતા. એક નાની સરખી પુસ્તિકાથી આકર્ષિત થઈને એમણે ગાયત્રી જપનો નિત્યક્રમ રાખ્યો. જપ કરતાં કરતાં એમના મનમાં પ્રેરણા થઈ કે મારે કલકત્તા જવું જોઈએ, ત્યાં મારી આર્થિક ઉન્નતિ થશે. તેથી તેઓ કલકત્તા પહોંચી ગયા. ત્યાં વ્યાપારના ક્ષેત્રમાં નોકરી કરીને ગાયત્રી જપ કરતા રહ્યા. ઋણના વેપારમાં તેમને ઘણો લાભ થયો અને થોડા જ દિવસોમાં તેઓ લખપતિ બની ગયા. બુલઢાના શ્રી બદ્રીપ્રસાદ વર્મા બહુ જ નબળી આર્થિક સ્થિતિના માણસ હતા. માસિક રૂપિયા 50ના પગારમાં પોતાના કુટુંબના 8 માણસોનો તેમને ગુજારો કરવો પડતો હતો. કન્યા વિવાહને યોગ્ય થઈ ગઈ. સારે ઠેકાણે આપવા માટે 1000 રૂપિયાની પહેરામણી આપવી પડે એમ હતું. તેથી દુઃખી રહેતા અને ગાયત્રી માતાના ચરણોમાં આંસુ વેવડાવતા હતા. અચાનક એવો સંજોગ આવ્યો કે એક ડેપ્યુટી કલેક્ટરના છોકરાની જાન કન્યા પક્ષ સાથે ઝઘડો થવાથી પાછી જતી હતી. ડેપ્યુટી સાહેબ વર્માજીને ઓળખતા હતા. રસ્તામાં જ તેમનું ગામ આવતું હતું. એમણે વર્માજીને કહેણ મોકલ્યું કે તમારી કન્યાનું લગ્ન આજે જ અમારા છોકરા સાથે કરી દો. વર્માજી રાજી રાજી થઈ ગયા. એમ એ પાસ છોકરો જે નહેર ખાતામાં માસિક 600નો પગારદાર એન્જિનિયર છે તેની સાથે એમની છોકરીના લગ્ન માત્ર 150માં થઈ ગયા. દેહરાદૂનનો વસંતકુમાર નામનો વિદ્યાર્થી 1 વર્ષ મેટ્રિકમાં નાપાસ થયો અને બીજા વર્ષે પણ પાસ થવાની તેને આશા પણ નહોતી. ગાયત્રી ઉપાસના કરવાથી તે બીજે વર્ષે સારી રીતે પાસ થઈ ગયો. સંભલપુરના બાળક કૌશલ કિશોર માહેશ્વરી અસવર્ણ માતા પિતાથી ઉત્પન્ન થયેલા હોવાથી જ્ઞાતિ બાળ હતા. વિવાહ ન થવાના લીધે એમનું ચિત્ત ભારે દુઃખી રહેતું હતું. ગાયત્રી માતા આગળ પોતાનું દુઃખ રડીને પોતાનું મન હલકું કરતા હતા. 26 વર્ષની ઉંમરે લગ્ન એક સુશિક્ષિત તેમજ ઊંચા ખાનદાન કુટુંબની અત્યંત રૂપવાન અને સર્વગુણ સંપન્ન કન્યા સાથે થયા. માહેશ્વરીજીના બીજા ભાઈ બહેનોના લગ્ન પણ ઉચ્ચ અને સંપન્ન પરિવારોમાં થયા અને જાતિ બહિષ્કારના અપમાનમાંથી એમનું કુટુંબ પૂર્ણ રીતે મુક્ત થઈ ગયું. હૃદયનગરના જિલ્લા મંડળના પંડિત શંભુપ્રસાદ મિશ્ર ગાયત્રીના અનન્ય ભક્ત છે. પોતાનાથી અનેક ગણા સાધન સંપન્ન હરીફોને હરાવીને તેઓ ડિસ્ટ્રિક્ટ બોર્ડના ચેરમેન ચૂંટાઈ આવ્યા. બહાલપુરના રાધાવલ્લભ તિવારીના લગ્ન થયે 16 વર્ષ વીતી ગયા છતાં કંઈ સંતાન ન થયું. ત્યારે તેમણે ગાયત્રી ઉપાસના કરવા માંડી. પરિણામે તેમને એક પુત્ર તથા એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પ્રાચીન કાળમાં દશરથ રાજાને પુત્રેષ્ઠી યજ્ઞ કરવાથી અને રાજા દિલીપને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં ગાયત્રી ઉપાસના સાથે ગૌ દુગ્ધનો કલ્પ કરવાથી સુસંતતિ પ્રાપ્ત થઈ હતી. રાજા અશ્વપતિને ગાયત્રી યજ્ઞ કરવાથી સંતાન પ્રાપ્ત થયા હતા. કુંતીએ પુરુષના સંયોગ વિના જ ગાયત્રી મંત્ર દ્વારા સૂર્ય શક્તિને આકર્ષિત કરીને કર્ણને ઉત્પન્ન કર્યો હતો. દિલ્હીમાં નવી સડક પર શ્રી બુદ્ધરામ ભટ્ટ નામના એક દુકાનદાર છે. એમને 45 વર્ષની ઉંમર સુધી કોઈ સંતાન થયું ન હતું. ઉપાસનાથી એટલી મોટી ઉંમરે તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. તે પુત્ર સુંદર અને તેજસ્વી છે. ગુરુકુળ વૃંદાવનના એક કાર્યકર્તા સુદામા મિત્રને ઘેર 14 વર્ષ સુધી કંઈ બાળક જન્મ્યું ન હતું. ગાયત્રીનો પુરસ્કરણ કરવાથી એમને ત્યાં એક પુત્ર ઉત્પન્ન થયો અને વંશ ચાલુ રહ્યો. સરસઈના જીવનલાલ વર્માનો 3 વર્ષનો છોકરો સ્વર્ગવાસી થઈ ગયો. એમનું ઘર બાળક વિહોણું થઈ જવાથી ઘરના બધા માણસો ઉદ્વિગ્ન થઈ ગયા. એમણે ગાયત્રીની ખાસ ઉપાસના કરી. બીજે જ મહિને એમની પત્નીને સ્વપ્નમાં દેખાયું કે એમનો બાળક ખોરામાં ચડી ગયો છે અને જ્યારે તેને છાતીએ લગાડવા ગઈ કે તુરત જ તેમના ગર્ભમાં પ્રવેશી ગયો. એ સ્વપ્ન પછી 9 મહિના વીત્યા બાદ જે બાળક જન્મ્યો તે દરેક બાબતમાં એમના મરી ગયેલા પુત્રની પ્રતિપૂર્તિ જ હતો. એ બાળકના જન્મથી એમનો બધો શોક દૂર થઈ ગયો. ડોરી બજારના પંડિત પૂજા મિશ્રનું કથન છે કે અમારા પિતા પંડિત દેવી પ્રસાદ એક ગાયત્રી ઉપાસક મહાત્માના શિષ્ય હતા. પિતાજીની આર્થિક સ્થિતિ સારી ન હતી. એમને ચિંતામાં જોઈને મહાત્માજીએ એમને ગાયત્રી ઉપાસના બતાવી. પરિણામે ખેતીમાં સારો લાભ થવા લાગ્યો. નાની સરખી ખેતીની ઉપજમાંથી અમારી હાલત સંતોષકારક થઈ છે અને બચતના રૂપિયા 20,000 બેંકમાં જમા થઈ ગયા છે. ગુજરાતના ઈડર રાજ્યના વતની પંડિત ગૌરીશંકર રેવાશંકર યાજ્ઞિકે 12 વર્ષની ઉંમરથી ગાયત્રી ઉપાસના શરૂ કરી દીધી હતી અને નાની ઉંમરમાં જ ગાયત્રી 24 લાખના 3 પુરસ્કરણ કર્યા હતા. એ પરિશ્રમથી તેનામાં વિદ્યા જ્ઞાન તથા અન્ય શુભ સંસ્કારોની વૃદ્ધિ એટલી બધી થઈ ગઈ કે તેઓ જ્યાં ગયા ત્યાં તેમના આદર સન્માન થવા લાગ્યા અને દરેક કાર્યમાં તેમને સફળતા મળવા લાગી. તેઓના પૂર્વજો પૂનામાં એક પાઠશાળા ચલાવતા હતા. એ પાઠશાળામાં વિદ્યાર્થીઓનો ઉચ્ચ કોટીનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. પંડિત ગૌરીશંકરજીએ એવી પાઠશાળા પોતાને ઘેર ચલાવવાનું શરૂ કર્યું અને સાથે સાથે વિદ્યાર્થીઓને ગાયત્રી ઉપાસના કરવાનો ઉપદેશ પણ તેઓ આપવા લાગ્યા. એમણે પાઠશાળામાં જે વિદ્યાર્થી પોતાનું ભોજન ખર્ચ ન કાઢી શકે તેને રોજ 1,000 ગાયત્રી જપ કરે તો પાઠશાળા તરફથી ભોજન આપવાની વ્યવસ્થા કરી હતી. આને કારણે પૂનાના બ્રાહ્મણો પંડિતજીના કુટુંબને ગુરુ ગૃહ માનતા અને એ રીતે તેઓની પ્રસિદ્ધિ પુષ્કળ થયેલી. જબલપુરના રાધેશ્યામ શર્માના ઘરમાં હંમેશા બીમારીઓ સતાવતી રહેતી. એમની આવકનો મોટો ભાગ વૈદ્યો અને ડૉક્ટરોના ઘરમાં ચાલ્યો જતો હતો. જેવો એમણે ગાયત્રી ઉપાસનાનો આરંભ કર્યો કે તુરત જ બીમારીઓ વિદાય થઈ ગઈ. સીકરના શ્રી શિવ ભગવાનજી સોમાણી ક્ષયથી સખત બીમાર થયા હતા. એમના સારા મંગે ગામના શિવરતનજી મારુએ એમને માનસિક જપ કરવાની સલાહ આપી. માંદગી ભયંકર હતી અને 8-10 દિવસમાં કશું થઈ જશે એવો ભય સેવાતો હતો. આવી ભયંકર સ્થિતિમાં સોમાણીજીએ ગાયત્રી માતાનો આશ્રય લીધો અને સારા થઈ ગયા. હાલમાં તેઓ પૂર્વવત પોતાનો કારભાર ચલાવે છે. ગોવર્ધન પીઠના શંકરાચાર્યજીએ મંત્ર શક્તિ યોગમાં લખ્યું છે કે કોલ્હાપુરના રાવ સાહેબ મામલતદાર ગાયત્રી મંત્રથી સાપનું ઝેર ઉતારી દે છે. રોહેડા નિવાસી શ્રી નહેરુરામજીને 20 વર્ષનો એક જૂનો રોગ હતો. ઘણી દવાઓ કરવા છતાં તે સારો થયો નહીં. આખરે ગાયત્રીની ઉપાસના કરવાથી તે સદંતર દૂર થઈ ગયો. આવા તો અનેક ઉદાહરણો મળી શકે જેમાં સાધકો ગાયત્રી ઉપાસનાથી રાજસિક વૈભવ ભોગવતા થઈ ગયા છે. વિપરીત પરિસ્થિતિઓનો પ્રભાવ બહુ પ્રબળ હોય છે. એની ઝપટમાં જેઓ ફસાઈ ગયા તે વિપત્તિઓ તરફ તણાતા જ જાય છે. બીમારી, ધનહાનિ, મૃત્યુ, કોર્ટ, શત્રુતા, બેકારી, ગૃહકલહ, વિવાહ કરજ આદિની હાર મારા જ્યારે ચાલુ જ રહે છે ત્યારે માણસ હેરાન પરેશાન થઈ જાય છે. કહેવત છે કે વિપત્તિ એકલી આવતી નથી, તે હંમેશા કુટુંબ સાથે આવે છે. એક મુશ્કેલી આવે છે અને ચારે બાજુથી ઘેરાયેલો માણસ ચક્રવ્યૂહમાં ફસાયાનો અનુભવ કરે છે. એવા વિકટ સમયમાં જે લોકો નિરાશા, ચિંતા, ભય, નિરુત્સાહ, ગભરાટ, કિમ કર્તવ્ય મૂઢતામાં પડીને હાથ પગ ચલાવવાનું છોડી દે છે અને ગૃંજવા માંડે છે તેઓ લાંબા સમય સુધી ઘણા કષ્ટ ભોગવે છે. વિપત્તિ અને વિપરીત પરિસ્થિતિમાંથી છૂટવા માટે ધૈર્ય, સાહસ, વિવેક અને પ્રયત્નની આવશ્યકતા છે. આ 4 ખૂણાવાળી નાવમાં બેસીને જ સંકટોની નદી પાર કરવાનું સુગમ થઈ પડે છે. ગાયત્રીની સાધના આપત્તિના સમયમાં આ 4 તત્વોને મનુષ્યના અંતઃકરણમાં વધારે પ્રોત્સાહિત કરે છે જેથી યોગ્ય માર્ગ શોધવામાં તે સફળ થાય છે અને વિપત્તિમાંથી ઉગરી જાય છે. આપત્તિમાં ફસાયેલી અનેક વ્યક્તિઓ ગાયત્રીની કૃપાથી કેવી રીતે પાર ઉતરી તેના કેટલાક દાખલાઓ અમારી જાણમાં છે. ઘાટકોપર મુંબઈના શ્રી આરબી વૈદ ગાયત્રીની કૃપાથી સાંપ્રદાયિક ઘોર દંગાના દિવસોમાં મુસ્લિમ વસ્તીમાંથી નિર્ભયપણે નીકળતા હતા. એમની છોકરીને એકવાર ભયંકર કોલેરા થયો તે પણ એના અનુગ્રહથી શાંત થયો. એક મહત્વપૂર્ણ કેસ એમની ગેરહાજરીમાં જ ચાલી ગયો અને તેનો નિર્ણય તેમની તરફેણમાં જ આવ્યો. ઇન્દોર કાંગડાનો ચૌધરી અમરસિંહ એક એવી જગ્યાએ માંદા પડ્યા કે જ્યાંના હવા પાણી ઘણા જ ખરાબ હતા અને જ્યાં ડાક્ટરી સારવાર પણ મળી શકે એમ ન હતી. એ ભયંકર માંદગીમાં ગાયત્રીની પ્રાર્થનાને એમણે ઔષધ બનાવ્યું અને એ સારા થઈ ગયા. મુંબઈમાં પંડિત રામશરણ શર્મા જ્યારે ગાયત્રી અનુષ્ઠાન કરી રહ્યા હતા તે દિવસોમાં તેમના માતા પિતા સખત બીમાર હતા, પરંતુ અનુષ્ઠાનના પ્રભાવથી તેમનો વાર પણ વાંકો ન થયો. બંને નિરોગી થઈ ગયા. ઇટૌ આધુરાના ડૉક્ટર રામનારાયણજી ભટનાગરને એમની સ્વર્ગસ્થ પત્નીએ સ્વપ્નમાં દર્શન દઈને ગાયત્રી જપ કરવા જણાવ્યું હતું ત્યારથી તે બરાબર એની સાધના કરતા રહ્યા છે. ચિકિત્સા કરવામાં એમના હાથને એવો જશ છે કે મોટા મોટા અસાધ્ય રોગો એમની ચિકિત્સાથી સારા થયા છે. કનકુવા હમીરપુરના લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવ BA LLBના પત્ની પ્રસવકાળમાં અત્યંત કષ્ટથી પીડિત થયા કરતા હતા. ગાયત્રી ઉપાસનાથી એમનું કષ્ટ ઘણું ઓછું થઈ ગયું. એકવાર એમનો છોકરો મોતી જરાથી પીડિત થયો. તેની બેહોશી અને બૂમોથી બધા લોકો ગભરાઈ ગયા. વકીલ સાહેબની ગાયત્રી પ્રાર્થનાથી તેને સારી ઊંઘ આવી અને થોડા જ દિવસમાં તે તદ્દન સારો થઈ ગયો. જફરાપુરના ઠાકર રામકિરણજી વૈદ્યની ધર્મપત્ની 1-2 વર્ષથી સંગૃહિણીથી પીડાતી હતી. અનેક ઉપચારો કરવા છતાં પણ કંઈ લાભ થયો નહીં ત્યારે 1.25 લાખ જપનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. ફળ સ્વરૂપે તે તદ્દન સારી થઈ ગઈ અને તેને એક પુત્ર પણ થયો. કસારાવદ નિમાડના શ્રી શંકરલાલ વ્યાસનો પુત્ર એટલો માંદો હતો કે ડાક્ટર વૈદ્યોએ તેના જીવવાની આશા છોડી દીધી હતી. 10,000 ગાયત્રીના જપથી તે સારો થઈ ગયો. એકવાર વ્યાસજીએ એક પહાડી જંગલમાં ફસાઈ ગયા. હિંસક પશુઓ ત્યાં બૂમો પાડતા આમ તેમ ફરી રહ્યા હતા. આ સંકટ સમયમાં એમણે ગાયત્રીનું ધ્યાન કર્યું અને એમના પ્રાણ બચી ગયા. બિહિયા સહનાબાદના શ્રી ગુરુચરણ આર્યને એક પ્રસંગે કેદમાં પુરવામાં આવ્યા. છુટકારાને માટે તે જેલમાં જપ કરતા રહ્યા. તે અચાનક જેલમાંથી છૂટી ગયા અને તેમની સામે ચાલતા કેસમાં પણ તેઓ નિર્દોષ તરીકે છૂટી ગયા. મુદ્રા વજાના શ્રી પ્રકાશનારાયણ મિશ્રા 10 ના અભ્યાસમાં કૌટુંબિક મુશ્કેલીઓમાં ધ્યાન આપી શક્યા નહીં. પરીક્ષાના 25 દિવસો બાકી રહી ગયા ત્યારે એમણે વાંચવાનો અને સાથે જ ગાયત્રી જપનો આરંભ કર્યો. પાસ થવાની આશા નહોતી છતાં એમને સફળતા મળી. મિશ્રાજીના પિતાને દુશ્મનના એક કારસ્થાનથી જેલમાં જવું પડે એમ હતું, પરંતુ ગાયત્રીના અનુષ્ઠાનથી તેઓએ આપત્તિમાંથી બચી ગયા. કાશીના પંડિત ધરણીદત્ત શાસ્ત્રીનું કથન છે કે મારા દાદા પંડિત કનૈયાલાલજી ગાયત્રીના ઉપાસક હતા. બચપનમાં હું મારા દાદાની સાથે રાતના વખતે કૂવા પર પાણી લેવા ગયો. ત્યાં એક ભયંકર પ્રેતાત્મા મારા જોવામાં આવ્યો. તે કોઈ વાર પાડો બનીને તો કોઈ વાર ડુક્કર બનીને મારા પર આક્રમણ કરવા મથતો હતો. તે કદી મોઢામાંથી તો કદી માથામાંથી ભયંકર અગ્નિ જ્વરાઓ કાઢતો. ભય કદી મનુષ્ય તો કદી હિંસક જંતુ બનીને 1.5 કલાક સુધી તે ભય ઊભો કરતો રહ્યો. દાદાએ મને ડરી ગયેલો જોઈને સમજાવ્યો કે બેટા, આપણે ગાયત્રીના ઉપાસક છીએ. આ ભૂત આપણું કંઈ પણ બગાડી શકે એમ નથી. આખરે અમે બંને ગેરકુશળ આવી ગયા. ભૂતોનો ગુસ્સો નિષ્ફળ ગયો. સનાડય જીવન ઇટાવાના સંપાદક પંડિત પ્રભુદયાલ શર્મા કહે છે કે એમની પુત્રવધુ અને પૌત્રીઓને કોઈ દુષ્ટ પ્રેતાત્માનો વરગાડ થયો હતો. હાથ પગ અને મગજમાં ભારે પીડા સાથે તેઓ બેભાન થઈ જતી હતી. રોગમુક્તિના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે ગાયત્રીનો આશ્રય લેવાથી એ તકલીફ દૂર થઈ ગઈ. એ જ રીતે પંડિતજીનો ભત્રીજો મૃત્યુના મુખમાં સપડાયો હતો. એને ખોરામાં લઈને ગાયત્રીના જપ કરવામાં આવ્યા અને બાળક સારો થઈ ગયો. શર્માજીના કાકા દાનપુર પટના ગયા હતા. ત્યાં તેઓ સ્નાન કર્યા પછી ગાયત્રીનો જપ કરતા હતા ત્યારે અચાનક એમને કાને શબ્દો પડ્યા કે જલ્દી ભાગી નીકળો, આ મકાન હમણે પડી જવાનું છે. તેઓ બારીમાંથી કૂદીને બહાર નીકળ્યા અને માંડ 4-6 ડગલા ગયા હશે ત્યાં એ મકાન પડી ગયું અને તેઓ આબાદ રીતે બચી ગયા. શેખપુરના અમોલચંદ ગુપ્તા બચપણમાં જ પિતાનું અને કિશોર અવસ્થામાં માતાનું મૃત્યુ થવાથી કુસંગમાં પડવાથી અનેક બુરી આદતોમાં ફસાઈ ગયા હતા. દોસ્તોનો ડાયરો આખો દિવસ જામતો અને પાના શતરંજ ગાયનવાદન વેશ્યાનૃત્ય સિગરેટ શરાબ જુગાર વ્યભિચાર નાચ તમાશા ભોજન પાર્ટી આદિના મહોત્સવ ચાલતા રહેતા. આવા કુચક્રમાં 5 વર્ષમાં જ રોકડ ઝવેરાત મકાન અને 20,000ની મિલકત સ્વાહા થઈ ગઈ. જ્યારે કંઈ ન રહેવા પામ્યું ત્યારે નિર્વાહની મુસીબત ઊભી થઈ. એ સ્થિતિમાં એમનું ચિત્ત ખૂબ જ અશાંત રહેવા લાગ્યું. એવામાં એક દિવસ એક મહાત્માએ એમને ગાયત્રી ઉપદેશ આપ્યો. તેમની શ્રદ્ધા તેમાં બેઠી. એથી ધીમે ધીમે ઉત્તમ વિચારોની વૃદ્ધિ થઈ. પશ્ચાતાપ ભાવના વધવાથી એમણે ચંદ્રાયણ વ્રત તીર્થયાત્રા અનુષ્ઠાનો અને પ્રાયશ્ચિત કર્યા. હાલમાં તેઓ એક દુકાન માંડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે તેઓ જૂની કુટેવોથી મુક્ત થઈ ગયા છે. રાનીપુરના ઠાકોર જંગજીત રાઠોડ એક ધાડ કેસમાં સપડાયા હતા પરંતુ જેલમાં ગાયત્રીના જપ કરતા રહ્યા તેથી નિર્દોષ છૂટી ગયા. આંબલાની મોતીલાલ મહેશ્વરીનો છોકરો કુસંગમાં પડવાથી એવી ખરાબ આદતોનો શિકાર બની ગયો હતો કે એમના પ્રતિષ્ઠિત કુટુંબ પર કલંકનો છાંટો ઉડતા હતા. માહેશ્વરીજીએ દુઃખી થઈને ગાયત્રીનું શરણ લીધું. એ તપશ્ચર્યના પ્રભાવથી છોકરાની મતી પલટાઈ અને અશાંત કુટુંબમાં ફરીથી શાંત વાતાવરણ ઉત્પન્ન થયું. ટોંકના શિવનારાયણ શ્રીવાસ્તવના પિતા મરી જવાથી જમીનદારીની 2,000 રૂપિયાની વાર્ષિક આવક પર 16 વ્યક્તિઓનો ગુજારો કરવાનો હતો. કોઈ કામ કરતું નહોતું અને જમીનની આવકમાંથી જ બધો ખર્ચ કરવા માંગતા હતા. તેથી એ ઘર ફાટફૂટ અને કલહનો અખાડો બની ગયો. માહેશ્વરીને એ વાતનું મોટું દુઃખ હતું કારણ કે તેઓ જ કુટુંબના વડા હતા. અંતે એક મહાત્માના ઉપદેશથી તેમણે ગાયત્રીનો જપ આરંભ કર્યો. પરિસ્થિતિ બદલાઈ સૌની બુદ્ધિમાં સુધારો થયો. કમાવા જેવા લોકો નોકરી અને વેપારમાં લાગી ગયા. ઝઘડા શાંત થયા. ડગમગતું ઘર બચી ગયું. અમરાવતીના સોહનલાલ મેહરોત્રાની સ્ત્રીને ભૂતની તકલીફ નડતી હતી. ભારે મુસીબત હતી અને 1,000 રૂપિયા ખર્ચ કરી ચૂક્યા હતા. સ્ત્રી દિવસે દિવસે નબળી પડતી હતી. એક દિવસ મેહરાત્રના સ્વપ્નમાં એમના પિતાજીએ કહ્યું, બેટા ગાયત્રીનો જપ કર, બધી વિપત્તિઓ દૂર થઈ જશે. બીજા દિવસથી તેમણે તેમ કર્યું. પરિણામે ભૂતના ઉપદ્રવે શાંત થઈ ગયા અને સ્ત્રી નિરોગી થઈ ગઈ. એની બહેનની નણંદ પણ એ જ ઉપાયથી ભૂતની બાધામાંથી મુક્ત થઈ. ચાચૌડાના ડૉક્ટર ભગવાન સ્વરૂપની સ્ત્રી પણ ભૂત બાધાથી મરણ પામે એવી સ્થિતિએ પહોંચી ગઈ હતી. એની પ્રાણની રક્ષા પણ એક ગાયત્રી ઉપાસકના પ્રયત્નથી થઈ. બિજોલીના ઉમાશંકર ખરેના કુટુંબને ગામના જાટોની સાથે દુશ્મનાવટ હતી, તેને લીધે અનેકવાર તેમના ઘર પર ધાડ પડી અને મોટા મોટા નુકસાનો થયા. સદાને માટે તેમનો જાન જોખમમાં રહેતો. ખરેજીએ ગાયત્રી ભક્તિનો માર્ગ અપનાવ્યો. એમના મધુર વ્યવહારથી ગામ સાથેનું પુરાણું વેર સમાપ્ત થઈને સદભાવના સ્થપાઈ. બધા લોકો પ્રેમથી હરીમરીને રહેવા લાગ્યા. ખડકપુરાના શ્રી ગોકુલચંદ સક્સેના રેલવેમાં ગુડ્સ ક્લાર્ક હતા. એમની સાથે કામ કરનાર બીજા કર્મચારીઓ એમનો દ્વેષ કરતા હતા અને એમની નોકરી છૂટી જાય એમ ઈચ્છતા હતા, પણ તેમના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. સક્સેનાજીએ વિશ્વાસ છે કે ગાયત્રી માતા એમનું રક્ષણ કરે છે અને કોઈ એમનું કંઈ બગાડી શકતું નથી. મુંબઈના શ્રી માણેકચંદ પાચોટિયા વેપારમાં ખોટ આવવાથી કરજદાર બની ગયા. કરજ ચૂકવવાની કંઈ વ્યવસ્થા થતી નહોતી. સટ્ટામાં વધારે નુકસાન થઈ ગયું. દેવાળિયા થઈને પ્રતિષ્ઠા ખોવાઈને દુઃખી જીવન વ્યતીત કરવાના સ્પષ્ટ ચિહ્નો દેખાવા લાગ્યા. વિપત્તિમાં સહાય મેળવવા માટે એમણે ગાયત્રી પુનઃશ્ચરણ કરાવ્યું. વખત જતાં એમને થોડો થોડો લાભ થયો. રૂ અને ચાંદીમાં એવા કેટલાક ઉત્તમ ચાન્સ લાગી ગયા કે એમનું બધું કરજ ભરપાઈ થઈ ગયું. તૂટી ગયેલો વેપાર પાછો ચમકવા લાગ્યો. દિલ્હીના પ્રખ્યાત પહેલવાન ગોપાલ વિષ્ણોએ કોઈ મોટી કુસ્તી રમવા જતા તો તે પહેલાં ગાયત્રી પુનઃશ્ચરણ કરતા હતા, તેથી તે સદા જીત મેળવતા હતા. વાંસવાડીના શ્રી સીતારામ માલવિયાને ક્ષય રોગ થયો હતો. એક્સરેમાં દેખાડતા ડૉક્ટરે ફેફસામાં બગડી ગયાનો અભિપ્રાય આપ્યો હતો. દશા નિરાશાજનક હતી. સેંકડો રૂપિયાની દવા ખાતા છતાં કંઈ આરામ થયો નહીં. પછી એક વયોવૃદ્ધના કહેવાથી એમણે ખાટલા પર પડ્યા પડ્યા ગાયત્રી જપ શરૂ કર્યો. આ મન સાથે પ્રતિજ્ઞા કરી કે મારું જીવન બચી જાય તો દેશ હિતમાં ગારીશ. પ્રભુની કૃપાથી તેઓ બચી ગયા. ત્યારથી આજ સુધી તેઓ આદિવાસી ભીલો તથા પછાત વર્ગની સેવા કરી રહ્યા છે. થરથરાના લાગ કરશનદાસનો છોકરો બહુ જ નબળો અને કમજોર થઈ ગયો હતો અને વારંવાર બીમાર પડતો હતો. તેની ઉંમર 16 વર્ષની હોવા છતાં તે 13 વર્ષનો હોય એવો દેખાતો હતો. છોકરાને તેના કુલ ગોરે ગાયત્રી ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો. તેનું મન એ તરફ લાગ્યું. એક એક કરીને તેની બધી બીમારીઓ જતી રહી. કસરત કરવા લાગ્યો. 2-3 વર્ષમાં એનું શરીર દોઢું બની ગયું અને ઘરનું કામકાજ હોશિયારીથી કરવા લાગ્યો. પ્રયાગના શ્રી મુન્નુલાલજીના દોહિત્રની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. ગરું સૂજી ગયું હતું. ડૉક્ટરો બધા જ પ્રયત્નો કરતા પણ કોઈ પ્રયત્નમાં સફળતા મળી નહીં. આથી તેમના કુટુંબીજનોએ ગાયત્રી ઉપાસનાનું શરણ લીધું. આખી રાત ગાયત્રી જપ અને ગાયત્રી ચાલીસાના પાઠ ચાલુ રહ્યા. સવાર થતાં થતાં તો સ્થિતિમાં આશ્ચર્યકારક સુધારો થયો અને 2-4 દિવસમાં તો તે હરતો ફરતો ખેલતો કૂદતો થઈ ગયો. આરા નિવાસી શ્રી રામકરણજી આમંત્રણ મળ્યાથી કોઈને ત્યાં ભોજન કરવા ગયા. ત્યાંથી પાછા ફરતા જ તેમનું મગજ વિકૃત થઈ ગયું. ગાંડાની જેમ આમ તેમ ફરવા લાગ્યા. એક દિવસ પોતાની જાંઘ પર ઈંટ મારીને જ્યાં સૂજવી નાખી તેથી એમનું જીવન લગભગ નિરર્થક જેવું જ થઈ ગયું. એક દિવસ તેમના કેટલાક સંબંધીઓ તેમને પકડીને જબરજસ્તીથી પ્રસિદ્ધ ગાયત્રી ઉપાસક પંડિત રામ ગોપાલજીની પાસે લઈ આવ્યા. તેમણે કૃપા કરીને ગાયત્રી મંત્રથી મંત્રેલા ચોખાના દાણા તેમના પર નાખ્યા, તેથી તેઓ મૂર્છિત થઈ ગયા. થોડીવાર પછી તેઓની મૂર્છા વરીને તેમણે પીવાનું પાણી માંગ્યું. ગાયત્રી મંત્ર વડે અભિમંત્રિત જળ તેમને પીવડાવ્યું. થોડા જ દિવસમાં તેઓ તદ્દન સ્વસ્થ થઈ ગયા. શ્રી નારાયણ પ્રસાદ કશ્યપ રાજનાંદ ગામવાળાના એક ભાઈ પર કેટલાક લોકોએ ફોજદારી કેસ માંડ્યો. એ કેસ 4 વર્ષ સુધી ચાલ્યો. એવી જ રીતે એમના નાનાભાઈ પર ખૂનનો કેસ થયો. એમણે ગાયત્રીનો આશ્રય લીધો અને બંને નિર્દોષ છૂટી ગયા. સ્વામી યોગાનંદજીને કેટલાક મલેચ્છો અકારણ બહુ જ સતાવતા હતા. એમને ગાયત્રીનું અગ્નિસ્ત્ર સિદ્ધ હતું. તેનો પ્રયોગ તેમણે કેટલાક મલેચ્છો પર કર્યો અને તેમના શરીર એવા બરવા લાગ્યા કે જાણે કોઈએ અગ્નિ લગાવ્યો હોય. તેઓ મરણતુલ્ય કષ્ટથી તરફડવા લાગ્યા. ત્યારે લોકોએ પ્રાર્થના કરવાથી એ અંતઃદાહને શાંત કર્યો. ત્યાર પછી એ બધા તદ્દન સીધા થઈ ગયા. નંદન પૂર્વાના સત્યનારાયણજી એક સારા ક્ષાત્રયત્રી ઉપાસક હતા. એમના વગર કારણે સતાવનાર કેટલાક ગુંડાઓ પર એવો વજ્રપાત થયો કે એમાંનો એક ભાઈ 24 કલાકમાં કોલેરાથી મરી ગયો અને દાડ પાડવા બદલ બાકીના પોલીસોને હાથે પકડાઈ ગયા. એમને 5-5 વર્ષની જેલ થઈ. આવા અનેક પ્રમાણો મોજૂદ છે જેનાથી એ સાબિત થાય છે કે શ્રદ્ધાપૂર્વક ગાયત્રી માતાઓનો આશ્રય લેવાથી મનુષ્ય અનેક આપત્તિમાંથી છૂટી જાય છે અને અનિવાર્ય કર્મ ભોગો તેમજ કઠોર પ્રારબ્ધમાં પણ કેટલીક વાર આશ્ચર્યજનક સુધારો દેખાય છે. ગાયત્રી ઉપાસનાનો મૂળ લાભ આત્મશાંતિ છે. આ મહામંત્રના પ્રભાવથી આત્મામાં સત્વગુણ વધે છે અને અનેક પ્રકારની આત્મિક સ્મૃતિઓ વધે છે. તેની સાથે જ અનેક પ્રકારના દુન્યવી લાભો પણ મળતા જાય છે. અલબત્ત દુન્યવી લાભો તો ગૌણ જ ગણવા જોઈએ. પ્રાચીન કાળમાં ગાર્ગી, મૈત્રેયી, મદાલસા, અંસુયા, અરુંધતી, દેવ્યાની, કુંતી, શત્રુપા, વૃંદા, મંદોદરી, તારા, દ્રૌપદી, દમયંતી, ગૌતમી, અપાલ, સુલભા, સાવતી, ઉષિજા, સાવિત્રી, લોપામુદ્રા, પ્રતિશેયી, વૈશાલિની, બેહુલા, સુનીતિ, શકુંતલા, પિંગલા, જરત્કારુ, રોહિણી, ભદ્રા, વિદુલા, ગાંધારી, અંજની, શર્મિષ્ઠા, સીતા, દેવહૂતિ, પાર્વતી, અદિતિ, શચી, સત્યવતી, સુકન્યા આદિ મહાસતીઓ વેદજ્ઞ અને ગાયત્રીની ઉપાસક હતી. એમણે ગાયત્રી શક્તિની ઉપાસના દ્વારા પોતાના આત્માને સુમન્નત બનાવ્યો હતો અને યૌગિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમણે સધવા અને ગૃહસ્થ રહીને સાવિત્રીની આરાધનામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એ વિદુષી સ્ત્રીઓના વિસ્તૃત વૃત્તાંત, એમની સાધનાઓ અને સિદ્ધિઓનું વર્ણન આ નાના પુસ્તકમાં કરી શકાય એમ નથી. જેમણે ભારતીય ઇતિહાસ પુરાણો વાંચ્યા છે તેઓ સારી રીતે જાણે છે કે ઉપરોક્ત સ્ત્રીઓ વિદ્વતા, સાહસ, શક્તિ, શૌર્ય, દૂરદર્શિતા, નીતિ, ધર્મ, સાધના, આત્મોન્નતિ આદિ પરાક્રમોમાં પોતપોતાની રીતે અનોખી જાજલ્યમાન તારિકાઓ હતી. એમણે વખતો વખત એવા ચમત્કારો કરી બતાવ્યા છે જે જોઈને આશ્ચર્યમાં પડી જવાય છે. જૂના સમયમાં સાવિત્રીએ એક વર્ષ સુધી ગાયત્રી તપ કરીને એવી શક્તિ પ્રાપ્ત કરી હતી કે જેનાથી તે પોતાના પતિના પ્રાણ યમરાજના હાથમાંથી પાછા લાવી શકી. દમયંતીનું જપ એવું જ હતું. તેની સાથે કુચેષ્ટા કરનાર વ્યાજને તેણે ભસ્મ કરી નાખ્યો હતો. ગાંધારી આંખો પાટા બાંધીને એવું તપ કરતી હતી કે જેથી એના નેત્રોમાં એવી શક્તિ પેદા થઈ હતી કે તેના દ્રષ્ટિપાત માત્રથી દુર્યોધનનું શરીર અભેદ થઈ ગયું હતું. જાંઘ પર શરમને કારણે કપડું નાખવામાં આવ્યું હતું, તેટલો જ ભાગ કાચો રહી ગયો હતો અને એના પર પ્રહાર કરીને ભીમે દુર્યોધનને માર્યો હતો. અંશુલના તપથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાના બાળકો બની ગયા હતા. સતી સાંડલિન્ય તપોબળથી તેણે સૂર્યના રથને રોક્યો હતો. સુકન્યાના તપથી જીર્ણશીર્ણ ચૈવન ઋષિ તરુણ બન્યા હતા. સ્ત્રીઓની તપશ્ચર્યાનો ઇતિહાસ કંઈ પુરુષોથી ઉતરે એવો નથી. એ સ્પષ્ટ છે કે સ્ત્રી અને પુરુષ બધા માટે તપનો પ્રમુખ માર્ગ ગાયત્રી જ છે. વર્તમાન સમયમાં પણ સ્ત્રીઓની ગાયત્રી સાધનાનો અમને સારો પરિચય છે અને એ વાતની પણ જાણ છે કે એનાથી કેટલાય મોટા પ્રમાણમાં તેમને આત્મિક અને સાંસારિક સુખ શાંતિ પ્રાપ્ત થઈ છે. એક સુપ્રસિદ્ધ એન્જિનિયરના પત્ની શ્રીમતી પ્રેમ પ્યારી દેવીને અનેક પ્રકારની સાંસારિક વિટંબનાઓમાંથી પસાર થવું પડ્યું હતું. એમણે અનેક સંકટો સમયે ગાયત્રીનો આશ્રય લીધો હતો અને વિષમ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવ્યો હતો. દિલ્હીના એક અત્યંત ઊંચા કુટુંબના મહિલા શ્રીમતી ચંદ્રકાંતા જેરથ બી એ ગાયત્રીના અનન્ય સાધિકા છે. એમણે એ સાધના દ્વારા બીમારોની પીડા દૂર કરવામાં વિશેષ સફળતા પ્રાપ્ત કરી છે. દર્દથી બેચેન રોગીને એમના અભિમંત્રિત કરસ્પર્શથી આરામ થઈ જાય છે. એમને ગાયત્રીમાં એટલી બધી તન્મયતા છે કે ઉઠતા બેસતા જપ આપોઆપ થયા જ કરે છે. નગીનાના એક પ્રતિષ્ઠિત શિક્ષણ શાસ્ત્રીના ધર્મપત્ની શ્રીમતી મેઘાવતીને બાળપણથી જ ગાયત્રી સાધનાને માટે તેમના પિતાજી પાસેથી પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારથી જ તેમણે એની સાધના પ્રેમપૂર્વક ચાલુ રાખી છે. કેટલાક ચિંતાજનક પ્રસંગોમાં ગાયત્રીની ઉપાસનાથી એમની મનોકામના પૂર્ણ થઈ છે. શિલોંગની એક સતી સાધ્વી દેવી શ્રીમતી ગુણવંતીના પતિ માત્ર 20 વર્ષની ઉંમરે જ મરણ પામ્યા ત્યારે તેમને માત્ર 1.5 વર્ષનો પુત્ર હતો. એમને તથા એમના સસરાને આ મૃત્યુથી ભારે આઘાત લાગ્યો અને શોકથી પીડિત થઈને બંને હાડપિંજર જેવા થઈ ગયા. એક દિવસ એક જ્ઞાનીએ તેમના સસરાને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. શોક નિવારણ માટે એમણે એનો જપ કરવા માંડ્યો. કેટલાક દિવસ પછી ગુણવતીને સપનામાં એક તપસ્વીનીએ દર્શન આપ્યા અને કહ્યું, કોઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, હું તારી રક્ષા કરીશ. મારું નામ ગાયત્રી છે. જ્યારે તને કશાની જરૂર પડે ત્યારે તું મારું સ્મરણ કરજે. સ્વપ્નના બીજા દિવસથી જ એણે ગાયત્રી સાધનાનો આરંભ કર્યો. ત્યાર પછીના 13 વર્ષમાં તેમના પર અનેક આપત્તિઓ આવી અને તે બધી ટરી ગઈ. હાલમાં એમનો છોકરો 16 વર્ષનો BA નો અભ્યાસ કરે છે અને તેને માસિક 40 રૂપિયાની સરકારી છાત્રવૃત્તિ મળે છે તથા 75ના ટ્યુશનો મળ્યા છે. કુટુંબનો નિર્વાહ સારી રીતે ચાલે છે. ગાયત્રી પર એની અનન્ય શ્રદ્ધા છે. હૈદરાબાદ સિંધના શ્રીમતી વિમલાદેવીના સાસુ બહુ જ કર્કશ સ્વભાવના હતા અને વર શરાબ વેશ્યાગમન આદિ બુરી લતોમાં ડૂબી ગયો હતો. વારંવાર તે બિચારીને વર તથા સાસુના ગારાગારી તથા મારપીટ સહન કરવા પડતા હતા. તેથી ભારે દુઃખી થઈને આત્મહત્યાનો વિચાર કરી રહી હતી. વિમલાને કોઈએ તેની વિપત્તિ નિવારણના ઉપાય તરીકે ગાયત્રીની ઉપાસનાનો માર્ગ બતાવ્યો અને તેણે ગાયત્રીની ઉપાસના કરવા માંડી. તેનું ધાર્યું ફળ મળ્યું. થોડા જ દિવસોમાં તેના વરનો અને સાસુનો સ્વભાવ આશ્ચર્યકારક રીતે બદલાઈ ગયો. એક દિવસ તેના પતિને ભયંકર સ્વપ્ન આવ્યું કે એના દુષ્કર્મોને લીધે કોઈ દેવદૂત એને મરણતુલ્ય કષ્ટ આપી રહ્યો છે. સ્વપ્ન પછી એ ભયની અસરને તેના મન પર કેટલાક મહિનાઓ રહેવા પામી અને એ દિવસથી એનો સ્વભાવ બદલાઈ ગયો. હવે એનું જીવન પૂર્ણ પ્રસન્ન અને સંતુષ્ટ છે. વિમળાનો દૃઢ વિશ્વાસ છે કે એના ઘરને આનંદમય બનાવનારી ગાયત્રી જ છે. જપ વગર ભોજન નહીં કરવાનો એને વર્ષોથી નિયમ ચાલે છે. 22 સાલ બંગાળના એક મોટા ઓફિસરના ધર્મપત્ની શ્રીમતી હેમલતા ચેટર્જીને 33 વર્ષના થયા ત્યાં સુધીમાં કાંઈ સંતાન ન થવાથી તેમના કુટુંબીજનો તેમના ઉપર નારાજ હતા અને કદી કદી તો તેમના પતિના બીજા લગ્નની ચર્ચા પણ થતી હતી. હેમલતા આ બધાથી વધારે દુઃખી રહેતા હતા અને એમને મૂર્છાનો રોગ લાગુ પડ્યો હતો. કોઈ સાધકે એમને ગાયત્રી સાધનાની વિધિ બતાવી અને તે શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા. ઈશ્વરની કૃપાથી તેમને એક કન્યા થઈ. તેનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. ત્યાર પછી 2-2 વર્ષના અંતરે તેમને બીજા 2 પુત્રો પણ થયા. 3 બાળકો સ્વસ્થ છે. ગાયત્રીમાં એક કુટુંબની બહુ જ શ્રદ્ધા છે. જેસલમેરના શ્રીમતી ગોગનબાઈને 16 વર્ષથી હિસ્ટેરિયા મૃગીનો રોગ લાગુ પડ્યો હતો. 8 વર્ષ સુધી તેઓ આ રોગથી બહુ જ દુઃખી થયા હતા. તેમણે ઉપવાસપૂર્વક ગાયત્રીનો જપ કરવાનો વિધિ બતાવવામાં આવ્યો અને તેઓ અન્નનો ત્યાગ કરીને ફળ અને દૂધ પર નિર્વાહ કરવા લાગ્યા અને ભક્તિપૂર્વક ગાયત્રીની ઉપાસનાથી 4 માસની અંદર એમનો 8 વર્ષનો જૂનો મૃગીનો રોગ દૂર થઈ ગયો. ગુજરાતવાલાના સુંદરીબાઈને પહેલાં કંઠમારનો રોગ હતો. તે થોડો સારો થયો ત્યારે પ્રદરનો રોગ ભયંકર રૂપમાં લાગુ પડ્યો. દર વખતે લાલ પાણી વહેવા માંડ્યું. કેટલાક વર્ષો સુધી આ રોગ ચાલુ રહેવાથી એમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. ચામડી અને હાડકાની વચ્ચે માંસનું નામ પણ દેખાતું ન હતું. આંખો ઊંડી પેસી ગઈ હતી. ઘરના માણસો એમના મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં તેમને એક પાડોશી બ્રાહ્મણીએ કહ્યું કે ગાયત્રી માતા તરણ તારીણી છે, એનું ધ્યાન કરો. સુંદરબાઈના મનમાં એ વાત ઠસી ગઈ. તેમણે ખાટલામાં પડ્યા પડ્યા જપ કરવા માંડ્યા અને ઈશ્વરની કૃપાથી બિલકુલ નિરોગી થઈ ગયા. બે વર્ષ પછી એમને એક પુત્ર પણ થયો, જે ઘણો જ તંદુરસ્ત અને સ્વસ્થ છે. ગોદાવરી જિલ્લાના વસંતદેવીને ભૂતોન્માદ હતો. ભૂત પ્રેત એમના માથા પર ચડેલા રહેતા હતા. 12 વર્ષની ઉંમરમાં તો તે ડોશી જેવા દેખાવા લાગ્યા. એમના પિતા વ્યાધિથી એમને મુક્ત કરાવવા માટે પુષ્કળ ખર્ચ અને પરેશાની ઉઠાવી ચૂક્યા હતા, પરંતુ કંઈ ફાયદો ન જણાતા આખરે તેમણે ગાયત્રી પુરસ્કરણ કરાવ્યું અને એમની પુત્રીનો વ્યાધિ દૂર થઈ ગયો. ભારથુના ડૉક્ટર રાજારામ શર્માની પુત્રી સાવિત્રી દેવી ગાયત્રીની શ્રદ્ધાળુ ઉપાસક છે. એમણે ગામડામાં રહીને આયુર્વેદનું ઊંચું અધ્યયન કર્યું અને પરીક્ષાના દિવસોમાં માંદી પડવા છતાં પણ આયુર્વેદાચાર્યની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં પાસ થઈ કાનપુરમાં અયોધ્યા પ્રસાદ દીક્ષિતના ધર્મપત્ની શાંતિદેવી ફાઇનલ પાસ હતા. 11 વર્ષ સુધી ભણવાનું છોડીને તેઓ કુટુંબની જંજારમાં ગૂંથાઈ રહ્યા. 1 વર્ષ અચાનક એમણે મેટ્રિકનું ફોર્મ ભર્યું અને ગાયત્રી ઉપાસનાના પ્રતાપે થોડી ઘણી તૈયારીથી જ પાસ થઈ ગયા. બાલાપુરની સાવિત્રી દેવી દુબે નામની મહિલાની 18 વર્ષની ઉંમરે જ તેના પતિનું મૃત્યુ થયું હતું, તેથી તે અતિશય શોકમગ્ન રહેતી હતી અને તેનું શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું હતું. એક દિવસ એના પતિએ સ્વપ્નમાં કહ્યું કે તું ગાયત્રીની ઉપાસના કર, તેનાથી મારા આત્માને સદગતિ મળશે અને તારું વૈધવ્ય શાંતિપૂર્વક વ્યતીત થશે. એણે પતિની આજ્ઞા અનુસાર તેમ કર્યું, તેથી તેને સંસારમાં રહેવા છતાં પણ એક ઉચ્ચ કોટીની સ્થિતિ પ્રાપ્ત થઈ અને તે જે જે વાતો કહેતી તે સાચી જ પડતી. કટક જિલ્લાના રામપુર ગામમાં એક લુહારની છોકરી સોનીબાઈને સ્વપ્નમાં નિત્ય અને જાગૃત અવસ્થામાં કદી ગાયત્રીનું દર્શન થાય છે. તે જે ભવિષ્યવાણી ઉચ્ચારે છે તે મોટે ભાગે સાચી જ પડે છે. મુરીદપુરની સંતોષકુમારી બચપણથી જ મન બુદ્ધિ હતી. એના બાપે એને ભણાવવા માટે બહુ પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા મળી નહીં. પ્રારબ્ધ સમજીને બધા લોકો ચૂપ થઈ ગયા. લગ્નના 4 વર્ષ પછી એ વિધવા થઈ ગઈ. વૈધવ્ય ગુજારવા માટે એણે ગાયત્રીની આરાધના કરવા માંડી. એક રાતે એને ગાયત્રીએ દર્શન આપ્યા અને કહ્યું કે મેં તારી બુદ્ધિ તીક્ષ્ણ કરી દીધી છે, ભણવા માંડ, તારું જીવન સફળ થઈ જશે. બીજા જ દિવસથી એનામાં ભણવાનો ઉત્સાહ આવ્યો અને એની બુદ્ધિમાં વૃદ્ધિ થઈ, તીક્ષ્ણ બની ગઈ. અમુક વર્ષ પછી તે મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈને હાલમાં સ્ત્રી કેળવણી કાર્યમાં લાગી ગઈ છે. રંગપુર બંગલા ના શ્રીમતી સરલા ચૌધરીના ઘણા બાળક મરણ પામ્યા હતા. એક પણ બાળક જીવતું નહીં હોવાથી તે બહુ જ દુઃખી રહેતા હતા. એમને ગાયત્રીની સાધના બતાવવામાં આવી, જેને અપનાવ્યાથી તેમને 3 પુત્રોની માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું. ભીલવાડા પ્રાંતમાં એક સરમણી નામની સ્ત્રી બહુ ક્રૂર તાંત્રિક હતી. એને ત્યાંના લોકો ડાકણ માનતા. એક વયોવૃદ્ધ સંન્યાસીએ એને ગાયત્રીની દીક્ષા આપી. ત્યારથી તેણે એ બધું છોડી દઈને ભગવાનની ભક્તિમાં ચિત્ત પરોવ્યું અને સાધુ જીવન વ્યતીત કરવા લાગી. બહેરામપુરાની પાસે એક કુમારી કન્યા ગુફા બનાવીને 10 વર્ષની ઉંમરથી તપસ્યા કરી રહી છે. એની ઉંમર આજે 40 વર્ષની છે. ચહેરા પર તેજ એવું છે કે આપણી આંખો અંજાઈ જાય. એના દર્શને દૂર દૂરથી લોકો આવે છે. એ સદા ગાયત્રીનો જપ કર્યા કરે છે. મીરાબાઈ, સહજોબાઈ, લંતીવતી, લીલાવતી, દયાબાઈ, અહલ્યબાઈ, સખુબાઈ, મુક્તાબાઈ વગેરે અનેક ઈશ્વર ભક્ત વૈરાગીણીઓ થઈ છે. તેમના જીવન વિરક્ત અને પરમાર્થપૂર્ણ હતા. એમાંથી ઘણી સ્ત્રીઓએ ગાયત્રીની ઉપાસના કરીને પોતાનો ભક્તિભાવ અને વૈરાગ્ય વધાર્યો હતો. આ રીતે મહિલાઓ આ શ્રેષ્ઠ સાધનાથી પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરતી આવી છે અને સાંસારિક સુખ સંપત્તિની પ્રાપ્તિ અને આપત્તિઓમાંથી મુક્તિની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવા બહેનોને માટે ગાયત્રી સાધના એક સર્વોત્તમ તપશ્ચર્યા છે. એનાથી માનસિક વિકારો શાંત થાય છે, ઇન્દ્રિયોનું શમન થાય છે, શોક વિયોગની આગ બુજાય છે, બુદ્ધિમાં સાત્વિકતા આવે છે અને મન ઈશ્વરમાં જોડાય છે. નમ્રતા, સેવા, શીલ, સદાચાર, સાદાઈ, ધર્મ, રુચિ, સ્વાધ્યાય, પ્રિયતા, આસ્તિકતા તેમજ પરમાર્થ પરાયણતાનું તત્વ વધે છે. ગાયત્રી સાધનાની તપશ્ચર્યાથી અનેક એવી બાલ વિધવાઓએ જેમની ઓછી ઉંમરને લીધે તેમના તરફ આશંકાની નજરે જોવાતું હતું, તેમણે પોતાના જીવન સતી સાધ્વી જેવા વિતાવ્યા છે. જ્યારે આવી બહેનો ગાયત્રીમાં તન્મય બને છે ત્યારે પોતાનું વૈધવ્યનું દુઃખ ભૂલી જાય છે અને તપસ્વીની સાધ્વી બ્રહ્મવાદીની ઉજ્જવલ ચારિત્ર્યવાળી બની જાય છે અને બ્રહ્મચર્ય તો એમનું જીવન સહચર બનીને રહે છે. સ્ત્રી અને પુરુષ, નર અને નારી બંને વર્ગ વેદ માતા ગાયત્રીના પુત્ર પુત્રી છે. બંને માતાની બે આંખો છે. માતા કોઈમાં ભેદભાવ રાખતી નથી. માતાને પુત્રી પુત્રથી પણ વધારે વાલી હોય છે. વેદ માતા ગાયત્રીની સાધના પુરુષો કરતાં પણ સ્ત્રીઓને વધારે સફળ અને અધિક સિદ્ધ ફળદાયક છે.